તારીખ 28/5/1990 પૂજ્યબેન શ્રીના વચનામૃત ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 376.
સવાલ એટલો છે કે જે રીતે હિત સદાય, જે રીતે હિત થાય, એ રીતે હિત કરવું, એટલો સવાલ રહે છે. તો અહીંયા એ રીત મળતી નથી, એ રીતમાં ભૂલ થાય છે, એ રીતને બદલે કોઈ બીજી રીત થઈ જાય છે, એવું ન થાય એના માટે શું કોઈને ઈરાદા પૂર્વક માર્ગે ચાલવું છે એમ તો હોય નહીં. જાણી બુજીને પોતાનું અકલ્યાણ કરવું છે એવું તો કોણ અભિપ્રાય રાખે, એવું કોણ વિચારે કે કોઈ આત્મા તો એવું વિચારે નહીં. આત્મા તો હંમેશા પોતાનું કલ્યાણ થાય તો એની પહેલામાં પહેલી આ તૈયારી છે કે ઉપર ઉપરથી આત્મકલ્યાણ કરવાનો વિચાર, ઉપર ઉપરથી આત્મકલ્યાણ કરવાની ઈચ્છા કે ભાવના, हाँ मार्ग नहीं आवाद आत्मा समय काले मोक्ष नो आत्म कल्याण नो एक मार्ग है, क्योंकि एक पदार्थ नो विज्ञान है, आत्मा एक पदार्थ है ज्ञान स्वभावी, અને એમાં શુદ્ધિ અશુદ્ધિ એની સાથે એનું હિત અથવા અહિત એટલે કે સુખ અથવા દુઃખ સંકળાયેલું છે અવિનાભાવી પણ. તેથી એની રીતમાં કોઈ ફેરફાર નથી. જેમ શેરાની રીતમાં શેરો બનાવવાની રીતમાં ફેરફાર ક્યારેય નથી થતો, એક જ પ્રકારે અહીંયા બનાવે કે કોઈ દેશ પરદેશમાં બનાવે, ભૂતકાળમાં બનાવે, વર્તમાનમાં કાળમાં બનાવે કે ભવિષ્યકાળમાં બનાવે, એમ આત્મકલ્યાણ માટે જે રીત છે એને આત્મકલ્યાણનો માર્ગ કહે છે, ઉપાય કહે છે, અને કલ્યાણ તે એની ઉપાય છે. એ વિષયના દેશી રહસ્યભૂત રહ્યો છે, ગુપ્ત રહ્યો છે. દરેક ધર્મમાં પોતાના આત્મકલ્યાણની માનેલી ક્રિયા તો સૌ કરે છે, પણ આત્મકલ્યાણ થાય છે કે કેમ એ વિષયમાં શંકિત રહી જાય છે. કોઈ ડેફિનેટ ખાતરી બંધ ગેરેન્ટેડ વાત નથી કરતું, મને આત્મકલ્યાણ કરી દીધું છે, આપ કરી દીધું, આવું બધું કરતા કરતા આત્મકલ્યાણ ક્યારેક થઈ જશે એવું અનિશ્ચિત ભવિષ્ય રાખીને બીજું કઈ નહીં સુધવાને લીધે જે કઈ સુધે તે જીવ કરે છે, કહે છે કે એવું કોઈ વ્યવહારો પ્રેક્ટિકલ ઉપાય ન જણાય. જીવનમાં એવી રીતે નથી ચાલતા. ચોક્કસ ખાતરી હોય કે અહીંથી લાભ થશે તો જ પરિશ્રમ કરે, પણ ચોક્કસ હોય તો પરિશ્રમ કરવાનું મન અહીંયા એક બહુ પાયાની કોઈ સુંદર વાત કરી હોય પૂજ્યબેન શ્રીએ તો આ કરી છે કે પહેલી વાત એ છે કે તને આત્મકલ્યાણ આત્મહિત સાધવાની જે ભાવના છે એ અંતરના ઊંડાણથી થઈ છે. તો સામાન્ય રીતે કોઈ એમ કે અમારે ક્યાં ઉપર ઉપરથી કરવી છે, વળી કેટલાક તો એમ આપણે ત્યાં જ વિચાર કરીએ, બીજાને શું કરવા દાખલા કરીએ. ઘણા માણસો નિવૃત્ત આવીને નિવૃત્તિ લઈને સોનગઢ લે છે, સેંકડો માણસો ત્યાં આવીને રહ્યા છે, તો ભાવના વગર કઈ આવ્યા છે એમ કહેશો? એમ કે તો સારું પણ ના લાગે, ખોટું લાગે સામા માણસને કે ભાઈ અમે અમારો ધંધો છે, કુટુંબ પરિવાર છે, દીકરા દીકરી છે, કુટુંબ મૂકીને અહીંયા એકલા રહેતા હોઈએ, પાછલી ઉંમરમાં રહેતા હોઈએ, ત્યાં રહેતા હોઈએ તો સાધન સંપન્ન સગવડો ઘણી હોય, અહીંયા તો એટલી સગવડો પણ ન હોય, ઉનાળાના તડકા આવા પડતા હોય ગામડાના, શું તો ભાવના વગર કાંઈ થોડો માણસ રહીએ છે? ત્યારે પૂજ્યબેન શ્રીએ આ વિષયની અંદર પોતાને કોઈને પૂછવા ન જવું પડે અને પોતાને જ પોતાને ખબર પડે કે મારી ભાવના અંતરના ઊંડાણની છે કે મારી ભાવના ઉપર ઉપરની છે એની ખાતરી પોતે જ કરી શકે, માટે બીજું વચન લીધું છે કે જેને અંતરના ઊંડાણથી પોતાનું નીચ સાધવાની જાગૃતિ આવી અને જેને આત્માની ખરેખરી લગ્ન લાગી, આ એનો બીજું ચિહ્ન લીધું. આત્મહિત સાધવાની અંતરના ઊંડાણની ભાવના સાથે સાથે આનુષંગિક પરિણામ એવા હોય છે, સાથે થનારા આનુષંગિક એટલે સાથે થનારા પરિણામ એવા જ હોય છે કે જેમાં આત્માની ખરેખરી લગ્ની લાગે છે. ત્યાં રહીને નિવૃત્તિ લઈને પણ નાની મોટી અનુકૂળતાઓ પાછળ જ પરિણામ રહ્યા કરે, અથવા ત્યાંના સંયોગોની આસપાસ જ પરિણામ રહ્યા કરે. સંયોગો એટલે જળ ચેતન સત્ય સચેત મિશ્ર બધું એમાં આવી જાય છે. સંયોગો કહેતા કોઈ વ્યક્તિ વિશેષ, કોઈ બીજા નહીં, કોઈ ત્રીજા નહીં, જેને લૌકિક ભાષામાં પંચાર કહેવામાં આવે છે. નવરો શું કરે પછી? એ ગામની પંચાર કરે. તો એ બધું કેમ થાય છે? અંદરમાં લગ્ન નથી લાગી એટલે થાય છે. જેને આત્માની લગ્ન લાગે છે એ કોઈની સામે જોતો નથી. જેની લગ્ન લાગે એની પાછળ લાગેલો રહે છે. લગ્ન લાગવાનો અર્થ એ છે કે જેની લગ્ન લાગી છે એની પાછળ જે લાગેલો રહે એનું નામ લગ્ન લાગી કહેવાય. સરળ થશે કે સવારે પૂજા કરે, પછી એક કલાક ગુરુદેવની ટેપ સાંભળે, મળી ઘરે જમવાનો સમય થયા પહેલા થોડું ઘણું વાંચે કે વિચારે, કોઈ વાંચે કોઈ વિચારે, મળી પછી આરામ કરીને બપોરનો સ્વાધ્યાયનો ટાઈમ થાય કે સ્વાધ્યાય અટેન્ડ કરે, ત્યાર પછી દેરાશ્રમમાં ભગવાનની ભક્તિ ભગવાન સમક્ષ કરે, મળી શાંત પહેલા પણ થોડું વાંચે વિચારે કરે સમય જે રીતે જમવા પહેલા, રાત્રે પણ થોડું ઘણું સૂતા પહેલા અડધી કલાક કલાક સુધી પણ કરે. તો આવી રીતે નિવૃત્તિ કાળમાં આખા દિવસનો ક્રમ ગોઠવણો હોય તો લગ્ન લાગી ગણવી કે ન ગણવી, આ એક તર્ક છે. આમ ન કરતા હોય અને સમય વેડફતા હોય, લાઇબ્રેરીમાં જ્યાં જાય કે ઘરે છાપાનો ઢગલો કરીને વાંચતા હોય, એને આપણે ચર્ચા નથી કરતા. પણ જે કંઈક સદવિચારની અંદર સમય વ્યતીત કરતા હોય તો પણ લગ્ન લાગવી એ કંઈક જુદી વસ્તુ છે. એને અંદરથી ચટપટી લાગે છે, રોજ હાલ પડી જાય ને જીવ બળવા માંડે. આજે હાલ પડી ગઈ, આખા દિમાં કઈ કેવું નથી. બે વચ્ચે શું ફેર છે કે પેલાને એમ લાગે છે કે રોજ હું બે ચાર પાંચ કલાક કઈક કરું છું, કઈક પેલા વગર નથી રહેતો, નિવૃત્તિ લીધી છે એટલે હું કઈક ને કઈક કરું છું એમ લાગે છે. એ લગ્ન વગરનો જીવ છે, કરે છે છતાં હો, છતાં એ લગ્ન વગરનો છે. કેમ કે એને એમ લાગે છે કે હું કઈક કરું છું, આ એનું ચિહ્ન છે, લક્ષણ છે. અને પેલો છે એને એમ લાગે છે કે મારે કરવું છે, એ જે કઈ થતું નથી અને હાથ પડી જાય છે. જેમ કોઈ આખો દિવસ વેપાર કરે ને એક પૈસાની કમાણી ન થાય તો શું થાય? જીવ બળે જ ન બળે. કે આખા દિવસનો ખર્ચો થયો, રસોડાનો ખર્ચો થયો, દુકાનનો ખર્ચો થયો અને વેપાર કર્યો, એમાં જે ભાવે લાવ્યા એ ભાવે માલ વેચી નાખવો પડ્યો, બજાર ઘટી ગઈ છે, કોઈ એક પૈસો રડવા દે એવું નથી. અત્યારે દુકાનમાં ઘરા ગાવે છે કે ભાઈ ભાવ ઉપર ઘટ્યા છે, આપવો હોય તો આપો, નહીંતર કાલ પછી ખોટે વેચવાનો વાર આવશે. એના કરતા ભાવ ભાવ નીકળવો હોય તો આજે લેવા આવ્યા છે, માલ આપી દે તમે. તો આખો દિવસ મહેનત કરે ને માલ ઘણો ખપે ને એક પૈસો નો તમારો હોય તો શું થાય? ને સરવાળો મારે તો કે ભાઈ આટલા હજાર નો માલ વેચો, શું રહ્યા? કઈ નથી તમારા, તો શું થાય? ને ખેદ થાય છે, દુઃખ થાય છે કે માલ ખરીદવાનો પરિશ્રમ કર્યો, વેચવાનો પરિશ્રમ કર્યો, વૃણીનું જોખમ ઉઠાવ્યું, વિશાળ રૂપિયા નોકરોના ખર્ચા કર્યા, હાથમાં કઈ આવતું નથી. એમ એને હાથ પડે ને કાંઈ ન થાય એને દેખાય છે. અને પેલાને એ દેખાતું નથી, એને એમ થાય છે કે મેં કાંઈક કર્યું છે. કર્યા છે શુદ્ધાવ જરૂર કર્યા છે, પણ આત્મકલ્યાણ કોઈ બીજી ચીજ છે. એ પૂજા ભક્તિ સ્વાધ્યાય દયા દાન જપ તપ આદિથી કોઈક આગળની ચીજ છે, વિશિષ્ટ પ્રકારની. અને એ નથી થયું એનો એને ખેદ લાગે છે, એની એને ખટક ઉપજે છે. એવી જેને આત્માની ખરેખરી લગ્ન લાગી તેને આત્મલગ્ન જ તેને માર્ગ કરી દેશે. જે લોકોત્તર માર્ગ છે, જીવ અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપને અનુભવમાં લઈએ છીએ, પ્રતીકમાં લઈએ છીએ, અને શુદ્ધોપયોગ થી સ્થિર થાય છે એવો જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત પ્રાણી મોક્ષ માર્ગ છે. એ મોક્ષ માર્ગ કોણ કરે છે, માર્ગ કોણ કરી દે છે, આવો માર્ગ કે જેને આત્મ પ્રાપ્તિની લગની છે તેને આ માર્ગ કરી દે છે, સહદેવ કરે છે એ માર્ગને. એને લગ્ન કયો, એને રુચિ કયો, કેમ કે રુચિ પણ એવી ચીજ છે કે પોતાના વિષયથી એ જુદી ન રહી શકે. બરોબર, આત્માની રુચિ આત્માથી જુદી ન રહીએ, એ આત્માને પ્રગટ કરે જ છૂટકો, એનું નામ આત્મરુચિ છે. અને પ્રગટ ન થાય ત્યાં સુધી એને ફફ પડે નહીં, ક્યાંય ચેન પડે નહીં, ક્યાંય જંપ વાળીને બેસે નહીં. આત્મકલ્યાણ અથવા આત્મ પ્રાપ્તિ પહેલા આવો એક અજંપો ઉભો થાય છે જીવને, એ પણ લગ્નનું લક્ષણ છે, એ પણ ભાવનાનું લક્ષણ છે, એ પણ સ્વરૂપ પ્રાપ્તિની જે ભાવના છે, અંતરની ભાવના છે, એનું લક્ષણ છે. કે અંતરની ભાવના વાળાને ભાવનાની સિદ્ધિ ન થાય તો અજંપો થાય, અને અંતરની ભાવના ન હોય તો એને ભાવનાની સિદ્ધિ ન થાય તો એ જંપ વાળીને નિરાંતે ખાઈ પીને સુઈ જાય. ઓલાને ઊંઘ ન આવે એટલો ફેર પડે. અરે જે મહાત્માઓ એ સ્વરૂપ પ્રાપ્તિ કરી, ધર્માત્માઓ એને તો એની પાછળ રુદન કર્યા છે. સ્વરૂપ ની પ્રાપ્તિ ન થાય તો આંખ માંથી આંસુ ની ધારા છૂટે કે અરે રે આંસુ જીવને હજી ક્યાં ચૂકવું છે, શું કરવા ચૂકવું છે, અને કેમ હજી આમ ટાઢો થઈને પડ્યો છે. એમને ટાઢો નથી હોતો તો એમ ટાઢો હોય એને તો પ્રશ્ન નથી, એને તો ઉગડા જ હોય છે, ટાઢો નથી હોતો પણ તોય ઠપકો આપે છે, તોય નિંદે છે. પોતાને કહેવાનો આશય છે કે એ વખતે આત્મ પ્રાપ્તિને લગ્ની રુચિના તાલાવલીના ઉચ્ચ કોટીના પરિણામ હોવા છતાં પણ એને એમાં સંતોષ નથી, અને ઉપર ઉપરની ભાવના વાળાને એથી નીચી કોટીના પરિણામ હોય છે તો સંતોષ હોય છે એને. આમ બેનો રસ્તો વિરુદ્ધ છે, બેનો પ્રકાર છે એ વિરુદ્ધ છે. આમાં એ વિરુદ્ધ પ્રકાર છે એ ન સમજાય, અને એનો વિચાર ન હોય, એનો ખ્યાલ ન હોય, એના માટે આ ધર્માત્માઓએ બહુ ચોખ્ખું કરીને સાદી ભાષામાં મૂકી દીધું છે કે ભાઈ કદાચ તને ખ્યાલ નહીં આવે, વેપાર ધંધો કરતો હોય ને તો દુઃખ થાય કે આપણે આ બાપના પૂટલા રોજ ઉઠીને બાંધીએ છીએ, આમાંથી છૂટીએ તો સારું, અનુકર્મી હોય તો, અનુકર્મી ન હોય તો એમાં એવો નશો ચડી જાય છે કે પાછા વળવાનું મન થતું એ નથી, એ પણ એક નશો છે. પણ કોઈ અનુકર્મી જીવ હોય તો એને એવો વિચાર આવે, પણ એ વેપાર ધંધો મૂક્યા પછી આપણે તો આપણા જીવનની વાત લેવી, તો કોઈની ટીકા કરવી નથી, આપણે આપણા પગની જે રેલો આવે છે એનો વિચાર કરવો કે હવે આપણે શું કરીએ છીએ અને શું થઈ રહ્યું છે આપણા આત્માનું. કોઈ અંતરની ઊંડાણની ભાવનાથી કોઈ ચાલાવેલી લાગે છે કે એમને બધું ચાલે છે, કઈ સંતોષ લેવાય છે, જાણે અજાણે કે ચાલો આપણે તો વેપાર મધ્ય મૂકીને હવે પાપ તો બંધ કર્યા, હવે દેવગુરુ શાસ્ત્ર પૂજા ભક્તિ સ્વાધ્યાય તો ચાલુ કર્યા, તો કહે છે કે એક દુકાન તે બંધ કરી છે. સુભાનીજીના શબ્દમાં કહીએ તો દુકાને જઈને તું ખાતા વેદના પાના ફેરવતો હતો, હવે અહીંયા આવીને શાસ્ત્રના પાના ફેરવશ. જે કરવું જોઈએ છે હજી તું કરતો નથી, એક દુકાન બંધ કરીને બીજી દુકાન ચાલુ કરી દીધી. ચોખ્ખા શબ્દો લીધા, જરા તીખી શૈલી હતી, આત્માને અંદરથી બેઠો કરી દીયા એવી તીખી શૈલી હતી જરા. છે કે એવી જો આત્માની ખરેખર લગ્ન હોય તો એ આત્મલગ્ન તેનો માર્ગ કરી દેશે. હવે અહીંયા શું કહેવું છે, જરા સૂક્ષ્મ વિચાર છે અહીંયા, કે સામાન્ય રીતે આવી શુભ યોગની ક્રિયામાં જે મુમુક્ષુઓ રહ્યા છે અકર્મના ક્ષેત્રમાં, એ પણ મૂંઝાય છે કે માર્ગ હાથમાં આવતો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ તો ત્રણ ગુણના, મુખ્ય ત્રણ આત્માના ગુણના પરિણામની વાત કીધી છે કે જે સમ્યક થયા છે, સ્વાભિમુખ થયા છે, અંતર્મુખ થયા છે. પણ અંતર્મુખ કેમ થવું એ માર્ગ નથી આત્મા આવતો, અને ત્યાં સુધી જીવ બધું બારમાં બાર જ રહીને કર્યા કરે છે. બહિર્મુખ ભાવે, બહિર્મુખ પરિણામે બધું જ કર્યા કરે છે કે જે એને ખરેખર ધર્મરૂપ નથી, ધર્મના કારણરૂપ પણ નથી. ધર્મ તો નથી પણ ધર્મના કારણરૂપ પણ નથી, એવું એ બાર ને બાર બહિર્મુખ પરિણામ કરી રહ્યો છે. એને કોઈ વાર મૂંઝવણ થાય છે, આ માર્ગ અંદર કેમ આપતો નથી, માર્ગ કેમ પ્રાપ્ત થતો નથી. તો એને માટે એ વિચાર કરે છે કે હું કઈક વાંચું, એવો માર્ગ જેમાં પ્રસિદ્ધ કર્યો હોય એવા શાસ્ત્રો વાંચું, અથવા એવો માર્ગ જેને પ્રગટ થયો હોય એવા સત્પુરુષના મહાપુરુષના સમીપે જઈને, એના સત્સંગમાં સમાગમમાં જઈને, એના ચરણમાં નિવાસ કરીને કઈક માર્ગ પ્રાપ્ત કરું. એમ હજી બહાર ગૂંચવા જાય છે. એને એમ કહે છે કે તારો માર્ગ અંદરમાં છે, અને અંદરમાં એ તારી લગ્ન માર્ગ કરી દેશે, બીજો કોઈ માર્ગ તને નહીં કરી દે. કેમ કે એ માર્ગ છે એ શબ્દોમાં શાસ્ત્રના શબ્દો હોય કે મહાપુરુષના શબ્દો હોય, પણ એ મર્યાદિત ભાષામાં, મર્યાદિત શબ્દોમાં એ વ્યક્ત થાય છે, અને ઘણું એમાં અવ્યક્ત રહી જાય છે, એ કહી શકાતો નથી, કહી શકાય એવી પરિસ્થિતિ નથી એની. જ્યાં એવી પરિસ્થિતિ છે ત્યાં ઉપાય શું? જો માર્ગ કહી શકાતો હોત તો એ વાત ઘણી સારી હતી કે ઘણા જીવો પામત, પણ આ એક કુદરતી વસ્તુ વ્યવસ્થા છે કે જે માર્ગ અલ્પ માત્રામાં અથવા સંકેત માત્રપણે, ઇશારાઓ માત્ર એનો કરી શકાય છે, બાકીનું બધું અવ્યક્ત રહી જાય છે, વ્યક્ત નથી કરી શકતા. એટલે આત્મા અને આત્મ પ્રાપ્તિનો માર્ગ બંને અવક્તવ્ય છે, કથનચિત અવક્તવ્ય છે અને કથનચિત જ વક્તવ્ય છે, એમ શાસ્ત્રની અંદર પણ એ વાત પ્રસિદ્ધ છે. ત્યારે અવક્તવ્ય છે એનો ઉપાય શું? તો કે એનો આ ઉપાય છે, તારે જે જોઈએ છીએ એ તારા પરમહિતનો વિષય છે. આત્મ કલ્યાણ એટલે પરમ કલ્યાણ, કે જેને સંસારમાંથી જન્મ મરણ છૂટી જાય અને સંસારના સમસ્ત પ્રકારના દુઃખનો નાશ થાય અને સાદી અનંત 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 સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત બિરાજમાન થાય, એવા સિદ્ધ પદની પ્રાપ્તિ જે થાય છે એનું મૂળ આ જગ્યાએ છે. જેનું છેલ્લું સ્ટેશન, ડેસ્ટિનેશન જેને કહેવાય છે, એ સિદ્ધ પદ છે, પછી આગળ કોઈ પદ નથી. એનું મૂળ આ જગ્યાએ છે, એ પ્રથમમાં પ્રથમ સંસારમાં પરિભ્રમણ કરતા સંસારી જીવને એને અંતરના ઊંડાણમાંથી એ સ્વરૂપની પ્રાપ્તિની, એ માર્ગની પ્રાપ્તિની લગ્ન લાગે છે. એમ કહે કે લગ્ન તો લગાડવી છે પણ લાગતી નથી, એનું શું કરવું? હજી અહીંયા પ્રશ્ન થાય છે, તમે ન કરો તો હું થાવ. વાત સારી છે, વાતમાં કઈ અમને વાંધો નથી, તમારી વાત સાથે અમને વાંધો વિરોધ નથી, પણ લગ્ન લગાડવી છે છતાં લગ્ન લાગતી નથી, એનું હવે શું? આપણે એક સમસ્યા છે ને, કોયડો છે, અને લગ્ન નથી લાગતી એટલે પણ અમે પૂજા ભક્તિ સ્વાધ્યાય એ બધું તો કયા જ કરીએ છીએ, ભલે લગ્ન નું હોય પણ છતાં બીજું કરવું એના કરતા આ કરવું ઠીક એમ સમજીને પણ કર્યા કરીએ છીએ, નહીં તો બીજું કરવાનું થતા. એક વાત અહીંયા વિચારવા જેવી છે કે ભલે તું બીજું ન કર ને આવું બધું કઈક કર, પણ એમ માનીને કર કે આમ કરતા કરતા લાભ થશે તો બહુ મોટો અટકવાનું સ્થાન થઈ જશે. એ જ તને અટકવાનું સ્થાન થઈ જશે. પણ એમ માનીને વેપાર આદિમાં ન જવાને બદલે માર્ગ શોધવા માટે, માર્ગ શોધવાનું ચાલુ રાખીને શું વળી પાછું એમાં તકલીફ છે. માર્ગ શોધવાનું મૂકી દે અને યંત્રવત રૂઢિગત ક્રિયામાં આવી જાય કે રોજ ઉઠીને પૂજા કરો, રોજ ઉઠીને સ્વાધ્યાય કરો, રોજ ઉઠીને સ્તુતિ બોલો, રોજ ઉઠીને ફલાણો કરો, એ બધી બાહ્ય ક્રિયાઓ છે. અને એ ઘરેડમાં તું આવી ગયો. ગુરુ વગર જ્ઞાન થાય નહીં એ વાત સાચી છે. ગુરુ ની સેવા કરવી એટલે શું? પચંતી કરવી એ વાત નથી. ગુરુ ની સેવા કરવી એટલે ગુરુ ના વચનો નું સેવન કરવું. આ પગ ચમકી ને પગને ચરણ કહેવાય છે. અને ચરણ શબ્દ નો અર્થ બે થાય છે, એક ચરણ એટલે પગ અને એક ચરણ એટલે વચન. ચરણ સેવા, ગુરુ ચરણ સેવા, શું કીધું છે? ગુરુ ચરણ સેવા કરવી. તો બોલો નો હમ જઈ શું કરે? પગચંપી કરવા લાગે છે. બાપજી ને પગચંપી કરી દે એમ એ જે કહેવા ધારે છે એની સેવા કરવી એટલે એ સેવવું પોતે, એનું નામ ગુરુ ચરણ સેવા છે. એનું નામ ગુરુ ભયા એમ કહેવાય છે. મિત્ર ભયા ને ન ભયા બધું ખરખું છે. યોગ ને અયોગ બધો એક જ વાત છે, કઈ ફેર નથી. અહીંયા તો બીજી આપણે વાત કરી છે કે જ્યાં અમને લગ્ન લાગતી નથી એનું શું કરવું, માટે અમે આવું બધું કર્યા કરીએ છીએ. તો એમાં હું કે છે કે હું મારી વાત માટે કરીએ છીએ એટલે શું? લગ્ન નથી લાગતી માટે આવું કરીએ છીએ એટલે શું? એને સાધન માન્યો કે એને સાધન નથી માન્યો એ પહેલો જવાબ આપો. જો સાધન નથી માન્યો તો સાધન પાછળની તમારી કોઈ પરિણામની પ્રક્રિયા ચાલે છે ખરી? જો સાધન માન્યું હશે તો કઈ નહીં ચાલે, તો પછી મારા ટકવાનું સ્થાન છે. ચાલો આપણે પૂજા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ, ગુરુદેવ ની ટેપ સાંભળીએ છીએ અને આવું બધું આપણે કઈ કરીએ છીએ, માટે કઈક ને કઈક ખૂબ બધી આપણને લાભ થઈ જશે. તો એ માટે આશા રાખવા જેવી નથી, એ કોઈ આશા રાખવા જેવી નથી. અનંત કાળે નહીં થાય, આ જિંદગીમાં તો નહીં થાય, પણ એવું અનંત કાળ તો કર્યા કરતો ન થાય એવી આ ચીજ છે. હા, વિના ભાન આત્માનો ભાન નથી કર્યું માટે તું પરિભ્રમણ કરે છો. પહેલા શું કરવું એ વાત છે, ભાન થવા માટે શું કરવું એ વિષય પ્રસ્તુત વચનામૃતમાં છે. ત્યારે અહીંયા એક વાત સ્પષ્ટ કરવા યોગ્ય છે કે જીવનો એવો સ્વભાવ છે કે જ્યાં જેને એને લાભ વધારે હોય એ બાજુનો રસ, એ બાજુનો ઉત્સાહ અને એ બાજુનો પ્રયત્ન કર્યા વગર રહી શકે નહીં, એને કરતો રોકી શકાય નહીં. ઘરે આવે અત્યારે ટેલિફોન છોડવા જેવો એવી રીતે લાગી જાય કે નહીં, કેમ કે સામે મોટો લાભ દેખાય. આ જીવને લાભ દેખાડવો પછી લગ્ની નથી લાગી, એનો અર્થ એ છે કે આત્મકલ્યાણ એટલે કેટલો લાભ, એ વસ્તુ એને સમજમાં આવી નથી. એ સમજમાં આવે એના માટે આ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એટલે વાંચી જવું, એક જણ વાંચી જાય ને પછી 50 જણ સાંભળી જાય, એનું નામ સ્વાધ્યાય નથી. પણ એ સમજણ સમજણના સ્થાને આવી નથી, એ સમજણ કરવાનો આ એક પ્રયોગ છે, બીજું કઈ નથી. આ રૂઢિ નથી, રિવાજ નથી, શું યંત્રગત કરવાની કોઈ ક્રિયા નથી, પણ એક પ્રયોગ છે કે જેમાં પોતાને પોતાના કલ્યાણની કિંમત ભાસી નથી તે ભાસે, લાગી નથી તે લાગે, એનું નામ સમજાણું કહેવાય. નહીતર તો બુદ્ધિથી બધાને સમજાય છે કે સમજ્યા નથી એમ કે, તો કઈ એમાં સમજ્યા નથી. સમજાણાનો અર્થ એ છે કે લાગે છે ભાસે છે એનું નામ સમજા. જો લાગે નહીં ને ભાસે નહીં તો લગ્ન ઉપડશે નહીં. સમજાશે છતાં લગ્ન નહીં ઉપડે, અને સમજાશે એમાં એ જ નહીં સમજાય કે કેમ લગ્ન ઉપડતી નથી. શું એમ કહે છે કે વાત સાચી છે પણ લગ્ન કેમ ઉપાડવી એ નહીં સમજાય. એ ઉપાડવાની નથી, એ તો સહજ જ ઉપડે છે. એને સમજણ સાથે સીધો સંબંધ છે. સમજણ રૂપ યથાર્થ સમજણ રૂપ જ્ઞાન તેને કહીએ, યથાર્થ સમજણ રૂપ જ્ઞાન તેને કહેવાય કે જે આત્મ સ્વભાવની લગ્નિને ઉત્પન્ન કરે એને. નહીતર સમજણ નથી પણ કઈ ગેરસમજણ છે, સમજણ નથી પણ એને શું સમજવું, કે બધી ગેરસમજણ છે એમ સમજવા. એવો આ બોલ છે, આ જે વચનામૃત છે એ એમ કહે કે તને ભાવના થઈને લગ્ન લાગી તો તું સમજ્યા એમ તમે તને કહીએ. નહીતર તું સમજો છો એ વાત તું ભલે માનતો હો પણ કઈ બફમમાં રહી ગયો છો, ખરેખર તો સમજો. આપણે તો બધા નવા નિશાળ્યા, પ્રમાણમાં હોય નિશાના ગુરુદેવ તો પહેલું મંદિર શું સોનગઢ, પછી પહેલું સોનગઢ માંથી પછી આખા ગુરુદેવ ના જેટલા ગુરુદેવ ના પ્રેરણા થી જે મંદિરો થયા છે એમાં સૌથી પહેલો મીછાના મુખ શું ભાઈઓ ગુરુદેવ ને સૌથી પહેલા અને વધારે સંખ્યામાં અનુસરતા હતા. એટલે એક સ્વાભાવિક છે ગુરુદેવ ને કારણે તકો વિચાર એવું છે ચાલે. કારણ કે એને એ સમજણથી ભાવનાને લગ્ન ઉપડવી જોઈએ, એ નહીં ઉપડવા છતાં પોતે એમ માન્યું છે કે હું સમજું છું મને ખબર પડે છે, આ બધી વાત મને સમજાય છે, જે વાંચું છું સાંભળું છું એ મને સમજમાં આવે છે માટે હું સમજું છું, એ ગેરસમજણ છે. હા જેવા શબ્દોમાં કહીએ તો એ સ્વચન હું સમજું છું કે જે માર્ગ અનાદિથી અજાણ્યો રહ્યો છે, જે રહસ્યભૂત માર્ગ છે, જે અવક્તવ્ય છે, એ અવક્તવ્ય માર્ગને વ્યક્ત કરી દેવા માટે આત્મ સ્વરૂપની પ્રાપ્તિની ભાવના અને એની લગ્ન છે એ આપોઆપ જ કાર્ય કરે છે. અને એ કાર્ય તિરિંચને પણ થાય છે એનું કારણ આ છે. આપણે તો 2-5 કલાક કાંઈ કરતા હોય એ કાંઈ નથી, એટલા માટે રુદ્રવિલિંગી કેટલું કરે છે, દીક્ષા અંગીકાર કરીને જંગલમાં જાય છે. એમાં કેટલાક રાજા મહારાજાઓ અને કરોડપતિ અબજોપતિ માણસો પણ દીક્ષા છોડવું લઈને કુટુંબ પરિવાર સંપત્તિ છોડીને જંગલમાં જાય છે, વનવાસમાં વસે છે. તો આત્મલગ્ન વગર પ્રશ્ન તો બધો ઉઠાવવા જેવો છે, એ સમર્થ દ્રષ્ટાંત છે. આપણે ચાલુ આપણા જીવનનું દ્રષ્ટાંત છે કે એ પણ કર્યાનો સંતોષ ત્યાં થાય છે, જેમ અહીંયા થોડું કર્યાનો સંતોષ છે એમ કોઈને જાજુ કર્યાનો સંતોષ થાય છે. અને એ સંતોષ એ જ દર્શન મોહની પર્યાય છે. દર્શન મોહની પર્યાય છે ને દર્શન મોહની એક તીવ્ર પર્યાય છે. ત્યાં મિથ્યા તો વધેલું છે અને એને લીધે એને માર્ગ સૂજતો નથી. જ્યારે આત્મ સ્વરૂપની લગ્ન છે એ દર્શન મોહના અનુભાગને તોડે છે, એની શક્તિને તોડે છે. અનુભાગને તોડે છે એટલે એની શક્તિને તોડે છે, એટલે જ્ઞાનમાં નિર્મળતા થાય છે. મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય નિર્મળતા થાય છે કે જેને લઈને એને માર્ગ સૂજે છે, એટલે એની લગ્ન માર્ગ કરી દેશે એમ કીધું. એકમાં દર્શન મોહ વધે ચારિત્ર મોહ અવશ્ય મંદ થાય છે, પણ ચારિત્ર મોહ મંદ થવાના કાળે તે ચારિત્ર મોહની મંદતામાં સંતુષ્ટ થયેલો જીવ દર્શન મોહની વૃદ્ધિ કરે છે. ધ્યાન દર્શન મોહ ઉપર દેવા જેવું છે, ચારિત્ર મોહ ઉપર નહીં. કેમ કે પહેલા એ જશે, ચારિત્ર મોહ ટેમ્પરરી મંદ થયો હશે થોડા સમય માટે, પાછો તીવ્ર થતા વાર નહીં લાગે. કેમ કે એ તો રૂંધાયેલો કસાય છે, ઊંધાયેલો કસાય તો ગમે ત્યારે ભભૂકી ઉઠશે. એટલે પહેલું દર્શન મોહના વિષયની અંદર લક્ષ દેવું જોઈએ કે આમાં શું થાય છે, આમ કરવાથી આમાં શું થાય, આમ કરવાથી આમાં શું થાય, એ વાત પહેલી લક્ષમાં હોવી જોઈએ. ચોંટ લાગે તો સારી વાત છે, એમાં ચોંટ લાગવાની જરૂર છે. ચોંટ સાંભળતા ચોંટ લાગવી જ જોઈએ. ચોંટ લાગે તો જ કામ કરે, નહીતર તો ટાઢો થઈને ચાલુ થઈ ગઈ દેશે. એમ તો ચોંટ લાગવી એ પાત્રતાનું લક્ષણ છે. તો પોતાને પાત્રતા નથી એવું લાગે તો ક્યાંય એને સ્વચ્છંદ ના આવે. એની તો મારે પાત્રતા બી બાકી છે, મારે તો પાત્રતામાં ઘણી ખામી છે. અને પાત્રતા લાવવામાં કોઈ લાંબો પ્રોસેસ નથી, કોઈ લાંબો પ્રયોગ નથી, કોઈ લાંબી શરત નથી, કોઈ લાંબી બીજી વાત નથી. એક આત્મકલ્યાણની તીવ્ર ભાવના ને તીવ્ર ઈચ્છા થાય એ સેકન્ડે પાત્રતાનો જન્મ થઈ જાય છે. બીજી સેકન્ડે એ જ વર્તમાનમાં પાત્રતા લાવવી એ સૌથી સહેલી વાત છે. એટલે આ માર્ગ સરળ છે, સુગમ છે, સુંદર છે, સહેલો છે એમ કહેવાય છે. એનું કારણ એ કે પાત્રતા લાવવી એ સહેલી વાત છે અને પાત્રતા આવ્યા પછી આગળ વધવું એ બધું સહેલું છે. પાત્રતા વગર બધું અઘરું છે. અઘરું ક્યાં સુધી છે? ઋષિ નથી, લગ્ન નથી, પાત્રતા નથી, ત્યાં સુધી અઘરું વાત છે. પણ જ્યાં પાત્રતા આવે ત્યાં તો રસ્તો સાફ થઈ જાય છે, સહેલો થઈ જાય છે, સુગમ ને સરળ માર્ગ થઈ જાય. તો પાત્રતા લાવવા માટે શું કરવું? કે બસ તારા સ્વરૂપ પ્રાપ્તિને તને કલ્યાણની ભાવના હોવી જોઈએ, તારા આત્મકલ્યાણની તીવ્ર ભાવના. આથી વધારે કોઈ માર્ગ માંગતા નથી. એ ભાવનાને બસ બધા આનુષંગિક પરિણામ ઉત્પન્ન થશે. લગ્નના ને બીજાને ત્રીજાને ઋષિના ને ચાલાવેલીના બધા થશે. હવે વાત એટલી જ છે કે આ જીવે પોતાને અંતરમાં પૂછવાની જરૂર છે કે તારે આ અનંત કાળે આવેલો મનુષ્ય ભાવ એમાં કરી લેવું છે કે નથી કરી લેવું. નક્કી કરીને કે એ વાત જ્યાં સુધી અંદરથી દ્રઢ મોક્ષેચ્છા જ્યાં સુધી નહીં થાય, એની દ્રઢતા નહીં આવે ત્યાં સુધી કાંઈ લગ્ન ચાલાવેલી તુલસી બધું થવાની નથી. પછી ગમે એ કરવું બધું નકામું છે. જે કાંઈ કરે તે સંસાર અર્થે છે, સીધી વાત આ છે. મોક્ષ અંતે તો કઈ જ નથી, પણ જેટલો કઈ કરે તે બધું સંસાર રસ્તે ફરશે. કેમ કે થોડાક પણ બદલાશે, પુણ્યના ફળમાં સામગ્રીઓ આવશે આ ભાવમાં કે પરભાવમાં, અને ત્યાં પાછો એને ભોગવવામાં પાપના પોટલા બાંધાવીના રહેવાના નથી. આ પરિસ્થિતિ, આ ઘટમાળ ચાલે છે, એના જેથી આ જ ઘટમાળ ચાલે છે કે ધર્મના ક્ષેત્રમાં જઈ અને આત્મકલ્યાણ કરવાને બદલે ખૂન બાંધ્યા, સુભાવ કરીને એને ભોગવતા પાપ બાંધ્યા, પ્રભુગતિમાં ગયો, દુઃખ ભોગવ્યા, વળી ક્યાંક મન કસાઈ કરીને ઉપર આવ્યું, એટલે વળી પછી એ પરિસ્થિતિ ચાલુ કરી મોક્ષ માર્ગ પકડ્યો. આપણે આપણો વિચાર કરીએ અજીતભાઈ, તો આપણે કુટુંબ પરિવાર નોકરી ધંધો કે જે કઈ લઈને બેઠા છે બરાબર છે, અને એ બધું કરવું છે એ તો છે જ નક્કી. એમાં કઈ ખામી આવે છે તો કેટલી અતુલતા થઈ આવે છે એ કઈ સમજાવવાની જરૂર નથી, કેમ કે બધાના અનુભવનો વિષય છે. તો એમ થવાનું કારણ શું છે કે એ કરવું છે, એ કર્યા વગર હાલશે નહીં, એ કર્યા વગર નહીં ચાલે, તો કરવું જ છે. એમ અહીંયા આ બધું આવ્યું છે, આવું અનંત વાર કર્યું, કઈ સ્ક્રૂ થી એટલે કરતો કરતો હાલ્યો જશે, અધિકાર નથી. ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનો અધિકાર એમાં છે, કોઈ શાશ્વત રહ્યું નથી, રહેવાનું નથી. આ નજરે દેખાય એવી, સ્વીકારે કે ન સ્વીકારે પણ હાર્ડ ફેક્ટ છે, સ્વીકારે છૂટકો છે. હવે નક્કી એ કરવાનું છે કે તારે જો આમના જ હજી સંસારમાં રખડવું હોય તો રખડો, એનો કોઈ ઉપાય નથી, એને કોઈ બચાવનાર નથી. જે બંધાવા ઈચ્છે છે એને કોઈ છોડાવનાર નથી, અને જેને અંતરથી છૂટવું છે એને કોઈ બાંધનાર નથી, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હો. આ સિદ્ધાંત છે. તો પોતાને આ પરિભ્રમણ થી છૂટવું છે કે નહીં, આ દુઃખ થી છૂટવું છે કે નહીં, એટલો એને પોતાને અંતર ઢંઢોળીને નિર્ણય કરે તો બધી વસ્તુ એને ન સમજાય કે કોઈ વાત છે નહીં. તો જેને કલ્યાણ ખરેખર કરવું છે એને આ બધી વાત, એના માટેની આ ચર્ચા છે, એને માટેનો આ વિષય છે વાતનો. જેને અંદરથી એમ લાગતું હોય કે સ્પષ્ટ પ્રીતિથી હજી સંસાર કરવો છે, તો શ્રીમદજીએ કહ્યું 454 પ્રકરણમાં આપણે વાંચ્યું કે એણે જ્ઞાની પુરુષને ના વચન પણ સાંભળ્યા નથી, સાંભળ્યા હોય તો પણ એને જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી, દર્શન કર્યા હોય તો પણ. આ સ્પષ્ટ વાત છે, ત્યાં તારી હાજરી નહીં પુરાય. હું એમ માન કે હું હાજર થઈ જાઉં છું સાંભળવા માટે ને દર્શન કરવા માટે, પણ ત્યાં હાજરી નથી પુરાતી. ત્યાં ચોકડી મુકાય છે, એબસન્ટ ની ચોકડી મુકાય છે કે આ ભાઈ ગેરહાજર છે, હાજર હોવા છતાં ગેરહાજર ગણાય છે. કેમ કે એને પ્રીતિ થી સંસાર ભર્યો છે, એટલે સ્પષ્ટ પ્રીતિ છે એને સંસાર. એક વાત તો એને નક્કી કરી લેવા જેવી છે કે તારે સ્પષ્ટ પ્રીતિથી આત્મકલ્યાણ કરવું છે કે સ્પષ્ટ પ્રીતિથી સંસાર જોઈએ છે. પછી રસ્તો પકડાશે, ત્યાં સુધી રસ્તો જુદો નહીં પડે, ગમે એ કરતો એ સંસારનો જ રસ્તો છે ત્યાં સુધી. એવું નક્કી થયા પહેલા જે કાંઈ કરે તે બધો સંસાર માર્ગ છે, મોક્ષનો માર્ગ એક અંશે પણ નથી.
વિકલ્પો ખેંચી જાય, વિકલ્પો ખેંચી જાય,
વિકલ્પો મફતના ખેંચતા નથી. વિકલ્પ નો જે વિષય છે એનું મહત્વ લાગે છે ત્યારે ખેંચી જાય છે, બરાબર છે. તો મહત્વ તમે તારા આત્મકલ્યાણ નું મહત્વ નહીં, અને જેના વિકલ્પો ઉઠે છે એનું મહત્વ છે. એનો અર્થ શું થાય છે કે તને લગ્ન કઈક બીજી છે, શું
લગ્ન સંસાર ની છે, લગ્ન આત્મ કલ્યાણ નહી, સમસ્ત સંસાર તંકોક્તિ ના વાક્ય છે. શ્રીમદ રાજચંદ્રજી નહીતર જેને આત્મજાગૃતિ નથી ને વિકલ્પ ના પ્રવાહ માં તણાઈ જાય છે મુમુક્ષુ નથી. પછી ભલે નવરો પડે ત્યારે ઠમણી લઈને પુસ્તક લઈને બેહે, નવરો પીડ્યો છે એટલે એ જાતના ઉદય માં આવ્યો છે. એ જાતના ઉદય માં આવ્યો છે, ઉદય ના ઘર ને દીક્ષા લે છે કે નહીં એ ઉદય છે એનો, બીજું કઈ નથી, એ કઈ મોક્ષ માર્ગ નથી. પણ તને ઉદય છે એટલે પુસ્તક લઈને બેસે એમ નથી, અંતર ની જાગૃતિ હોવી. આત્માની ખરેખરી લગની લાગે અને અંદરમાં માર્ગ ન થાય એમ બને જ નહીં, આ ગેરેન્ટેડ વાત છે, ગેરેન્ટેડ વાત છે. અથવા સત્પુરુષોએ અનુભવેલી વાત અનુભવથી કહી છે, સત્પુરુષોએ પોતાના અનુભવને વાત અનુભવથી અનુભવ પદ્ધતિથી અહીંયા મૂકી દીધી છે કે જેને ખરેખરી લગ્ન લાગે એને અંદર માં માર્ગ થાય એમ બને જ નહીં. કેવી સમ્યક દર્શન પામે છે તું તો મનુષ્ય છે, કેમ કે એને અંદર માં લાગી છે કે મારે હવે મારા આત્મ કલ્યાણ સિવાય બીજું કઈ કરવું જ નથી. થોડુંક આય કરવું છે ને થોડુંક આય કરવું છે, બે ઘોડા ની સવારી માં હેઠો પડી દઈશ, એક ટાંગો એક ઘોડા ઉપર ને બીજો ટાંગો બીજા ઘોડા ઉપર ને પછી હવે રેસ રેસમાં ઘોડો મૂકી દીધો, પખાઈ નો પડી બીજું કઈ નહીં થાય. એમ આય કરવું છે ને આય કરવું છે એમાં પડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એમ એક વાત નક્કી કરી લે તારે ક્યાં રસ્તે જવું છે, સંસાર છોડવો છે કે સંસાર રાખવો છે, પહેલું નક્કી કર પછી આગળ હાલવાની વાત છે. નક્કી કર્યા વગર આગળ હાલવાનો પ્રશ્ન, નિર્ણય વગર કોઈ કાર્ય થઈ શકે જ નહીં. એટલે એમ કહે છે કે આત્માની ખરેખરી લગ્ની લાગે અને અંદરમાં માર્ગ થાય ન થાય એમ બને જ નહીં, ત્રણેય કાળે ન બને, કોઈ કાળે ન બને એમ કહે છે, બને જ બને. એવું નથી કે પછી આત્મકલ્યાણ ન થવાનું હોય તો અરે ન થવાનું હોય એ વાત જ છોડી દેતો, એ બનવાનું જ નથી. લગ્ની લાગે છે એનો અર્થ જ એ છે કે હવે આત્મકલ્યાણ નજીક આવી ગયું છે, અસંભવ્ય છે. પરંતુ આત્માની લગ્ની લાગવી જોઈએ અને તેની પાછળ પોતે લાગવું જોઈએ. પૂરી બેન શ્રીના વચનામૃતો એમને મહિલાની સભામાં એમનું જે શાસ્ત્ર સ્વાધ્યાય વાંચન થતું હતું એમાંથી આ મહિલા વચનામૃતો છે. આપને તો બહેનોની સભામાં ઉપસ્થિત થવાનો પ્રસંગ નહોતો, એટલે ત્યાં કોઈ પુરુષોને એલાઉટ કરતા નહોતા, પ્રતિબંધ હતો. એટલે આ તો પુસ્તકારૂઢ થયા એટલે એમના વચનો આપણને જાણવા મળ્યા, સમજવા મળ્યા, સામે આવ્યા. મિત્ર કદાચ આ વાત એમ ને એમ રહી જાત, સમાજમાં બહાર ન આવત, અથવા પુરુષ વર્ગને ન મળે. જે બહેનો તે સભામાં જતા હતા એને મળતું હતું, કેટલાક લખી લેતા હતા એટલે તો પુસ્તકમાં આવ્યું. પણ એ ઉપરથી આ વચનો ઉપરથી એમ સમજાય છે કે જ્યારે જ્યારે પૂજ્ય બહેનશ્રી મહિલાઓની સભામાં ધર્મસભામાં પ્રવચન કરતા હશે ત્યારે એમનો આ વિષય ઉપર પ્રવચનનો જોગ ઘણો છે. ભાવના સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની એની તાલાવેલી, એ વિષય ઉપર એમનું વજન ઘણું હતું અને જે સાંભળનાર મુમુક્ષુ જીવો હતા એને એ વિષય માં દોરી જતા હતા, બહાર દઈને આ વગર આગળ હાલવાની કોઈ વાત નથી. પહેલું પગથિયું આ છે, આ પગથિયે પગ મૂક્યા વિના બીજા પગથિયે પગ મૂકવાની વાત રહેતી. જે વર્તમાનમાં દ્રવ સ્વરૂપ રહ્યું છે તે તારપત્ર માં શાસ્ત્રારૂઢ થયું ત્યારે અંકલેશ્વર પાસે પુષ્પદંત અને મહાબલી જેવાબલી જેવા આચાર્યોએ એ જ્ઞાન કંઠસ્થ હતું એ પુસ્તકારૂઢ કર્યું અને એ ગ્રંથો તાડપત્ર ઉપર લખાયા પછી અંકલેશ્વર પાસે સ્વરૂપ નો નિર્ણય કરવા માટે બાહ્ય નિમિત્ત છે. એટલે 144 ગાથાની ટીકામાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય દેવ સમય સાધમાં એમ કહે છે કે પ્રથમ તો શ્રુત જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરવો. એ દ્રવ શ્રુતમાં શુદ્ધાત્મ સ્વરૂપ કેવું છે એનું નિરૂપણ કર્યું છે. એની સાથે તું તારો નિર્ણય કરે અને મેળવી લેજે કે આવો જ આત્મા જેવો દ્રવ સ્વરૂપમાં કયો છે એવો જ આત્મા મને નિશ્ચયમાં મારા જ્ઞાનમાં પ્રતિભાષિત થયો છે કે નહીં, એનું બાહ્ય નિમિત્ત છે. તો આ એક એવો નિર્દોષતાનો માર્ગ છે કે ભલે ને જળ હોય પણ જો ઉપકારી થાય તો એને વંદન અને પૂજન કરવામાં આવે. બ્રહ્મસૂત્ર તો જળ છે, પુસ્તક પાના તો જળ છે, ચેતન નથી. તો પણ તે વાણી સર્વજ્ઞ અનુસારી હોવાને લીધે તાજમલજી કહે છે આ વાતને, સર્વજ્ઞ અનુસારી વાણી હોવાને લીધે તે પણ વ્યવહારે વંદન ને યોગ્ય છે અને પૂજન ને યોગ્ય છે. જીનવાણી વંદન ને પૂજન ને યોગ્ય છે એમાં ચેતનત્વ નહીં હોવા છતાં તો જેમાં ચેતન પણ પ્રગટ થયું છે અથવા તો જે એક ન્યાયે જીન થયા છે કર્મ વૃદ્ધિમાં આવ્યા ત્યારથી એ જીન થયા છે એ તો વંદન ને પૂજન ને યોગ્ય હોય એ કઈ કહેવાની જરૂર નથી. એટલે ધર્માત્માઓ બધા વંદન કરવા યોગ્ય છે અને અહીંયા કહે છે કે આત્માની લગ્ની ખરેખર લાગવી જોઈએ, ખરી લગ્ની લાગવી જોઈએ અને ખરી લગ્ની લાગવાનું એ ચિહ્ન છે, લક્ષણ છે કે તેની પાછળ જીવ લાગી જાય. પછી કહેતા ભાઈ હવે આ વાંહે પડી ગયો છે, જે વાત એને મહત્વ નહીં લાગે કે વાંહે પડી જાય કે ન પડી જાય કે આ કરે છૂટકો છે, કરવું જ છે, એટલું જરૂરી છે કે આપણે કર્યા વગર છોડવું નથી, બસ આટલી જરૂર છે. મારે મારું આત્મ કલ્યાણ કર્યા વગર આ વાત છોડવી નથી એવી તીવ્રતા આવી જાય એટલે માર્ગ અંદર માં થઈ જાય છે, અંતર્મુખ થવાનો માર્ગ હાથમાં આવી જાય છે, સ્વયંભૂ હાથમાં આવી જાય છે. એવું દ્રવરૂપ ને નિમિત્તો બારમાં ઉભા છે, નિમિત્તો ગોતવા જવા પડતા નથી, સ્વયંભૂ હોય જ છે, એની નજર જાય છે કે આ તો મારે જે માર્ગ જોયો છે એને બતાવનાર આ છે એમ પોતાને ખબર પડે છે, એનું નામ નિમિત્ત મળ્યું એમ કહેવામાં આવે છે. અને એવી ખબર ન પડે ત્યાં સુધી મળ્યું છતાં નહીં મળ્યું એમ કહેવામાં આવે છે કે એને નિમિત્ત છે જ નહીં, કેમ કે નિમિત્ત ભાવે ને ઉપજ્યો નથી. આત્માને ધ્યેય રૂપ રાખીને દિન રાત સતત પ્રયત્ન કરવો, રાત્રિ દિવસ અહો રાત્રિ, આ તો થોડોક બીજું કામ આવી પડે ત્યારે એના એવો એકાકાર થઈ જાય, સાધારણ વાત હોય તો એકાકાર થઈ જાય, પછી પાછું શાસ્ત્ર ની તત્વ ની વાત કરે ત્યારે વળી એ વાત મારે આત્માને એવું ન ચાલે. ઊંઘમાં પણ ચાલે, ઊંઘમાં સ્વપ્ન આવે છે ને ભાવના, જેની પાછળ લાગી પડે છે ઊંઘમાં સ્વપ્ન એને આવે છે કે નથી આવતા, એ ત્રિકોણ આવતું હોય ઊંઘમાં પણ પરિણતિ તો ચાલે છે, એ જ ચાલે. જેને જે જોઈએ છે અને જે પાછળ પડી જાય એનું ઊંઘમાં પણ એ જ ચાલે, ને જાગતા પણ એ જ ચાલે, એ એની વાસ્તવિકતા છે. આ તો એવી ચીજ છે કે જેની કોઈ કિંમત ન થાય એવી ચીજ છે, જેની કિંમત થાય એવી ચીજમાં એવું થાય છે. તો જેની કિંમત ન થાય એવી ચીજમાં એમાં એવું ન થાય તો બીજું શું થાય એમ કહો છો? શું એને કઈક લૌકિક રીતે આબરૂ છે, કિંમત છે રૂપિયાના પાયમાં, બીજી રીતે ત્રીજી રીતે એમાં પણ માણસના પરિણામ એવા જીવના થઈ જાય છે કે આખે આખો અંદર ઓળાઈ જાય છે, ડૂબી જાય છે. તો પછી જેની કિંમત ન થઈ શકે એવી કોઈ ચીજ છે આ? તો તે જો ખરેખર એની કિંમત ભાષે કે આ તો આની કિંમત જ કોઈ રીતે ન થઈ શકે એવું નથી, એવી મહાન વસ્તુ છે, તો એની પાછળ એવા જ પરિણામ ઉત્પન્ન થાય, બીજી રીતના થાય જ નહીં. એ જીવનો સ્વભાવ છે, જ્યાં સુધી એવું થતું નથી ત્યાં સુધી એને ખરેખર આ વાત જાણી નથી, સાંભળી નથી, વિચારી નથી, અથવા એને કાંઈ ખબર નથી એમ લઈ ગયો. ભાષણ થતું નથી માટે એની કિંમત આવતી નથી. ભાષા તો આવ્યા વિના સંસારના કાર્યોમાં રચ્યો પીચો છે તો મોક્ષ માર્ગ પ્રત્યે વિરક્ત છે, એ વૈરાગી છે, પૂર્ણ વૈરાગી છે. અને મોક્ષમાં પોતાના મોક્ષ સાધવા માટે જેને તાલાવેલી લાગી છે એને ક્યાંય રસ પડવાનો જ નથી, એને રસ આવે જ નહીં, લાભો હોય તો ન આવે એમ વાત છે. એક અણુકર્મી જીવનું પાત્રતાના વાળા જીવનું એક લક્ષણ લીધું છે કે એને ચાલતા જે કોઈ ઉદયમાન પરિણામો છે એમાં એને દુઃખ લાગે છે, વિકલ્પમાં દુઃખ લાગે છે. દુઃખ લાગે એમાં વૈરાગ જ આવે નહીં તો બીજું શું આવે? જેમાં દુઃખ લાગે એમાં શું થાય? વિરક્તતા થાય. તો જેને દુઃખ લાગે છે વિકલ્પમાં, જેને દુઃખ લાગે છે સર્વ વિકલ્પમાં, હો શુભ શુભ બધા વિકલ્પમાં, એને વિકલ્પનો મોહ નહીં રહે. વિકલ્પના મોહે વિકલ્પ ટક્યો છે, જેને વિકલ્પમાં દુઃખ લાગે છે એને વિકલ્પનો વ્યામોહ રહેતો નથી, એનો વિકલ્પ તૂટી જશે, એ નિર્વિકલ્પ થઈ જશે, નિયમથી વાત છે. એટલે આત્માને જે રૂપ રાખીને દિન રાત સતત પ્રયત્ન કરવો જોઈએ. સત્પુરુષના વચનો હંમેશા પુરુષાર્થને જગાડનારા હોય છે, પુરુષાર્થને જાગૃત કરનારા હોય છે. આ એક સત્પુરુષના વચનોનું લક્ષણ છે, ચિહ્ન છે કે આત્માને સતત જાગૃત કરનારા હોય છે, પુરુષાર્થની અંદર પ્રેરણા કરનારા હોય છે. કેવી લગ્ન એનું બે વચનની અંદર અવતરણ ચિહ્નમાં બે વચન લીધા છે કે કેવી લગ્ન લાગે કે મારું હિત કેમ થાય, સતત આ વિષયની જાગૃતિ, મારું હિત કેમ થાય અને હું આત્માને કઈ રીતે મારા સ્વરૂપને જાણું, ઓળખું, મારા સ્વરૂપને હું ઓળખું કેવી રીતે, અનુભવું કેવી રીતે અને એ રીતે મારું હિત કેમ થાય, એ લગ્નનો વિષય છે. એમ લગ્ન વધારીને, એમ લગ્ન કેવી આવી, લગ્ન આવી, લગ્ન એટલે શું? તો એને વિકલ્પના અને વચનનો બે વાત મૂકી દીધી છે કે આ લગ્નનો વિષય છે, આ લગ્નનો પ્રકાર છે. એમ લગ્ન વધારીને એટલે ઉત્તરો ઉત્તર વધિગત કરીને પ્રયત્ન કરે તો જરૂર માર્ગ હાથમાં આવે, અવશ્ય હાથમાં આવે, ના આવે એ પ્રશ્ન જ નથી એમ કે છે. જો ખરેખર લગ્ન લાગે તો માર્ગ મળ્યા વિના રહે નહીં, અને આવી લગ્ન લાગ્યા વિના માર્ગ મળે એમ કોઈ દિવસ બને નહીં. બે વાત સામે સામે છે પ્રતિપક્ષમાં કે આવી લગ્ન લાગે તો માર્ગ મળ્યા વિના રહે નહીં, અને આવી લગ્ન ન લાગે તો કોઈ બી માર્ગ હાથ આવે નહીં, આવે જ નહીં, આ પણ નિશ્ચિત વાત છે. હવે જીવને પોતાને પસંદગી કરી લેવાની છે કે માર્ગ જોઈએ છે, માર્ગ પ્રાપ્ત કરવો છે કે નહીં, આ એક પસંદગીનો વિષય છે. જેની જેવી યોગ્યતા એને એ પસંદ કરશે. આપણે તો પોતાનું વિચારવાનું છે કે આ જીવ તારે શું કરવું, તને આ પસંદ છે તો હેલો, રસ્તો ખુલ્લો છે, માર્ગ જે ખુલ્લો છે એ પરમ સૌભાગ્યની વાત છે કે મોક્ષ માર્ગ પણ આ કાળમાં અખંડ જળવાયેલો રહ્યો છે. આ કાળે અખંડ મોક્ષ માર્ગ વિચાર